એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતાઓ, એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે ફિલોસોફીના એક એવા પુસ્તકની સફરે નીકળ્યા છીએ જે આમ જુઓ તો નાનું છે, પણ જેનો પ્રભાવ ખૂબ મોટો રહ્યો છે. હું છું આપની હોસ્ટ અને મારી સાથે છે મારા સાથી એક્સપર્ટ.
નમસ્કાર. હા, આજે આપણે વાત કરવાના છીએ લુડવિગ વિટગેન્સ્ટાઇનના ટ્રેક્ટેટસ લોજિકો ફિલોસોફિકસ વિશે. નામ સાંભળીને કદાચ થોડું અઘરું લાગે, પણ આ પુસ્તક, ખબર છે, ભાષા, વિચાર અને વાસ્તવિકતા વચ્ચેનો જે સંબંધ છે ને, એના વિશે બહુ જ મૂળભૂત અને સાચું કહો તો રસપ્રદ પ્રશ્નો ઊભા કરે છે.
અને અત્યારે જ્યારે ચારે બાજુથી માહિતીનો મારો ચાલે છે, સોશિયલ મીડિયા પર શબ્દોનું પૂર આવ્યું છે, ત્યારે સ્પષ્ટ વિચારવું અને આપણી ભાષાની સીમાઓ ક્યાં છે એ સમજવું એ ખરેખર કેટલું જરૂરી બની ગયું છે ને?
ચોક્કસપણે, બહુ જ જરૂરી. વિટગેન્સ્ટાઇન આપણને એ સમજવામાં મદદ કરે છે કે ક્યારે આપણા શબ્દો ખરેખર કોઈ અર્થ ધરાવે છે અને ક્યારે ક્યારે કદાચ મૌન રહેવું એ જ વધુ સમજદારી ભર્યું છે.
હા,
એક રીતે ગેરસમજો ટાળવા અને વધુ સ્પષ્ટ રીતે વાતચીત કરવા માટેનું એક માળખું આપે છે. તો ચાલો આ વિષયમાં જરા ઊંડા ઉતરીએ.
ચાલો તો પહેલા એ જાણીએ કે આ ક્રાંતિકારી વિચારો કોના મગજની પેદાશ હતા. લુડવિગ વિટગેન્સ્ટાઇન 1889માં ઓસ્ટ્રિયામાં જન્મ, અને એ પણ કોઈ સામાન્ય પરિવારમાં નહીં, ખૂબ જ શ્રીમંત પરિવારમાં. 20મી સદીના સૌથી પ્રભાવશાળી અને હા, થોડા રહસ્યમય તો ખરા જ એવા વિચારક.
એમની પૃષ્ઠભૂમિ પણ એટલી જ રસપ્રદ છે. શરૂઆતમાં તો એન્જિનિયરિંગ ભણ્યા હતા બર્લિન અને મેન્ચેસ્ટરમાં.
ઓ, એન્જિનિયર.
હા, પણ પછી ગણિત અને તર્કના જે મૂળભૂત પ્રશ્નો હોય ને, એમાં એમને એટલો રસ પડ્યો કે ફિલોસોફી તરફ વળ્યા અને સીધા પહોંચ્યા કેમ્બ્રિજ, બર્ટ્રેન્ડ રસેલ જેવા મોટા ગજાના ફિલોસોફર પાસે.
એટલે એમનામાં પેલી એન્જિનિયર જેવી ચોકસાઈ પણ ખરી અને તર્કશાસ્ત્રી જેવી અમૂર્ત વિચારવાની ક્ષમતા પણ. આ બેનું મિશ્રણ એમના દૃષ્ટિકોણને કદાચ આટલો અલગ બનાવે છે, ખરું ને?
બિલકુલ. અને એની સાથે એમની એક ઊંડી વ્યક્તિગત તીવ્રતા પણ હતી. તમે વિચારો કે આ પુસ્તક ટ્રેક્ટસ, એનો મોટો ભાગ એમણે ક્યાં લખ્યો? પહેલા વિશ્વયુદ્ધના મોરચે સૈનિક તરીકે લડતા લડતા.
શું વાત કરો છો, યુદ્ધના મેદાનમાં?
હા, એટલે એ અનુભવે પુસ્તકની જે શૈલી છે, એકદમ સંક્ષિપ્ત, સૂત્રાત્મક અને જીવન મૃત્યુ જેવા ગહન વિષયો પરનો જે ભાર છે, એને ચોક્કસપણે આકાર આપ્યો હશે.
અને તેઓ ફ્રેગે અને રસેલ જેવા દિગ્ગજો સાથે કામ કરતા હતા, પણ એમની દિશા સાવ જુદી હતી એમ લાગે છે.
હા, એમનો રસ્તો અલગ હતો. એ માનતા હતા કે તર્કશાસ્ત્રનો સાચો ઉપયોગ કરીને ફિલોસોફીની જે સદીઓ જૂની ગૂંચો છે ને, એનો હંમેશ માટે અંત લાવી શકાય છે. એકદમ ક્રાંતિકારી વિચાર.
અને એમને પોતાના કામ પર કેટલો ભરોસો હશે. એમ કહેવાય છે કે ટ્રેક્ટસ પ્રકાશિત થયું પછી એમને લાગ્યું કે બસ, ફિલોસોફીની બધી સમસ્યાઓ ઉકેલાઈ ગઈ.
હા, સાચી વાત છે. એટલે એમણે તો દાયકાઓ સુધી ફિલોસોફી છોડી દીધી. પછી શું કર્યું ખબર છે? સ્કૂલમાં માસ્તર બન્યા, માળી કામ કર્યું, કોઈના ઘરની ડિઝાઇન પણ બનાવી.
અરે વાહ, આ તો ગઝબ કહેવાય. પોતાની માન્યતા પર કેટલા અડગ હશે.
બરાબર.
તો હવે આવીએ મુખ્ય વાત પર. આ પુસ્તક ટ્રેક્ટસ આખરે કહેવા શું માંગે છે? એનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
મૂળભૂત રીતે વિટગેન્સ્ટાઇન 3 વસ્તુઓ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરવા માંગે છે. આપણી ભાષા, આપણી વિચારવાની પ્રક્રિયા અને આ બહારની વાસ્તવિક દુનિયા.
ભાષા, વિચાર અને વાસ્તવિકતા. હા,
અને એ એકદમ આમ કહીએ તો ધારદાર સીમા દોરવા માંગે છે કે આપણે શું અર્થપૂર્ણ રીતે કહી શકીએ છીએ અને શું આપણી ભાષાની પહોંચની બહાર છે.
એટલે ક્યાં સુધી બોલી શકાય અને ક્યાં ચૂપ રહેવું પડે એની સ્પષ્ટતા.
બરાબર. એમની મુખ્ય દલીલ એવી છે કે મોટાભાગની જે ફિલોસોફિકલ સમસ્યાઓ અને ગૂંચવણો છે ને, એ એટલા માટે છે કારણ કે આપણે આપણી ભાષા ખરેખર કેવી રીતે કામ કરે છે, એની અંદરની તાર્કિક રચના શું છે, એ બરાબર સમજતા નથી.
ઓકે.
એમના મતે ભાષાનું મુખ્ય કામ શું? તો કે વાસ્તવિક દુનિયા વિશે તથ્યો રજૂ કરવાનું. જાણે કે ભાષા દુનિયાનું એક ચિત્ર દોરતી હોય.
આ ચિત્ર દોરવાવાળી વાત રસપ્રદ છે. આજ પેલી એમની પ્રખ્યાત પિક્ચર થિયરી ઓફ મીનિંગ કહેવાય છે, બરાબર? અર્થનો ચિત્ર સિદ્ધાંત.
હા, એ જ અર્થનો ચિત્ર સિદ્ધાંત, જેમ કોઈ ચિત્ર કોઈ દૃશ્ય બતાવે છે, એમ એક અર્થપૂર્ણ વાક્ય દુનિયાની કોઈ શક્ય સ્થિતિ, કોઈ શક્ય હકીકતને રજૂ કરે છે.
શક્ય હકીકત.
હા, શક્ય. એટલે કે જો કોઈ વાક્ય આવું કોઈ ચિત્ર રજૂ કરી શકતું હોય તો જ એ અર્થપૂર્ણ છે. હવે આનું પરિણામ બહુ બહુ મોટું છે.
કઈ રીતે?
જો, વિટગેનસ્ટાઈનના તર્ક પ્રમાણે ફક્ત વિજ્ઞાનના વિધાનો જ ખરા અર્થમાં અર્થપૂર્ણ કહેવાય.
કેમ?
કારણ કે તે દુનિયાની કોઈ સ્થિતિનું ચિત્ર દોરે છે અને આપણે એને ચકાસી શકીએ છીએ, ખરું ખોટું સાબિત કરી શકીએ છીએ.
બરાબર, પ્રયોગ કરીને.
હા, પણ નીતિશાસ્ત્ર એટલે કે શું સાચું શું ખોટું, સુંદરેશાસ્ત્ર શું સુંદર છે, ધર્મ જીવનનો અર્થ, આ બધા વિશેના જે વાક્યો છે, એમના મતે એ ખોટા નથી પણ નિરર્થક છે, નોનસેન્સિકલ.
નિરર્થક એટલે કે એનો કોઈ અર્થ જ નથી. આ તો બહુ બહુ આકરી વાત ન કહેવાય.
સારા ખરાબની વાતોનો અર્થ જ નહીં.
અહીં નિરર્થકનો મતલબ મહત્વ વગરનું એવો નથી કરવાનો, એ સમજવું જરૂરી છે. વિટગેનસ્ટાઈન એમ નથી કહેતા કે નૈતિકતા મહત્વની નથી.
અચ્છા.
પણ એ કહે છે કે આવા વાક્યો ભાષાનું જે મૂળભૂત કામ છે, તથ્યોનું ચિત્ર દોરવાનું, એ કરતા જ નથી. એ ભાષાની તાર્કિક મર્યાદાઓની બહાર જઈને કશું કહેવાનો પ્રયત્ન કરે છે, જે શક્ય જ નથી. જાણે તમે પેલું શું કહેવાય, હથોડીથી સ્ક્રૂ ખોલવાનો પ્રયત્ન કરો. સાધન જ ખોટું છે.
સમજાયું. એટલે એ કોઈ નવી ફિલોસોફી નથી આપી રહ્યા, પણ ભાષાની ગેરસમજ દૂર કરીને જૂની સમસ્યાઓને જોગાડી રહ્યા છે. પેલી નિસરણીવાળી વાત અહીં આવે છે ને?
હા, બરાબર. એમણે કહ્યું કે આ પુસ્તક એક નિસરણી જેવું છે, એના પર ચડો, દુનિયાને સાચી રીતે જોતા શીખો અને પછી
નિસરણીને ફેંકી દો.
ફેંકી દો.
હા, કારણ કે અંતિમ લક્ષ્ય વધુ શબ્દો કે સિદ્ધાંતો મેળવવાનું નથી, પણ એક પ્રકારનું પ્રબુદ્ધ મૌન કેળવવાનું છે. શું કહી શકાય અને શું ન જ કહી શકાય એની સ્પષ્ટ સમજ.
વાહ, પ્રબુદ્ધ મૌન, આ તો ગહન વાત છે. ચાલો હવે એમના જે 7 મુખ્ય પ્રસ્તાવો છે એમાં જરા ઊંડા ઉતરીએ. પુસ્તકની રચના પણ એવી જ છે ને, સૂત્રો જેવી?
હા, 7 મુખ્ય પ્રસ્તાવો અને પછી એના પેટા પ્રસ્તાવો.
તો પહેલો પ્રસ્તાવ, દુનિયા તે બધું જ છે જે હકીકત છે. ધ વર્લ્ડ ઇઝ ઓલ દેટ ઇઝ ધ કેસ. સાંભળવામાં તો સરળ લાગે છે, પણ આનો મતલબ શું? એમ થાય કે દુનિયા વસ્તુઓનો સરવાળો નથી, ટેબલ ખુરશી ઝાડ એ બધું નહીં.
અહીં જ વિટગેનસ્ટાઈન પહેલો મોટો વળાંક લે છે. એ કહે છે, દુનિયા એટલે ટેબલ ખુરશી ઝાડ જેવી વસ્તુઓની ખાલી યાદી નથી, પણ ટેબલ પર પુસ્તક છે, ઝાડ લીલું છે, આવા તથ્યોનો સરવાળો છે.
ઓ, એટલે ફોકસ વસ્તુ પરથી હટીને સંબંધો પર જાય છે.
બરાબર. વસ્તુઓ કેવી રીતે ગોઠવાયેલી છે, એમની વચ્ચેના સંબંધો શું છે, એટલે કે રચના, એના પર ફોકસ જાય છે. ભાષા આ તથ્યોનું વર્ણન કરે છે, માત્ર વસ્તુઓના નામ નથી બોલતી.
ઓકે ઓકે, એટલે દુનિયા એટલે શું છે એ નહીં, પણ શું કેવી રીતે છે એ. તો બીજો પ્રસ્તાવ આને આગળ લઈ જાય છે. જે હકીકત છે, એક તથ્ય, તે સ્થિતિઓનું અસ્તિત્વ છે. અહીંયા સ્થિતિ શબ્દ વાપર્યો છે, એનો શું મતલબ?
સ્થિતિ એટલે વસ્તુઓનું એકદમ મૂળભૂત શક્ય જોડાણ, સિમ્પલ કનેક્શન. જાણે આપણે લેગોના બ્લોક્સથી રમીએ તો 2-3 બ્લોક્સની એક ચોક્કસ ગોઠવણ, એ એક સ્થિતિ થઈ. અને વસ્તુઓ, ઓબ્જેક્ટ્સ, એટલે પેલા લેગોના બ્લોક્સ, દુનિયાના સૌથી સરળ અવિભાજ્ય ઘટકો, જેના ફક્ત નામ આપી શકાય પણ એનું વર્ણન ન કરી શકાય. આ જ વિચારને લોજિકલ એટોમિઝમ કહે છે. દુનિયા આવા અણુ જેવા મૂળભૂત તથ્યોની બનેલી છે.
દુનિયા તથ્યોની, તથ્યો સ્થિતિઓના, અને સ્થિતિઓ વસ્તુઓની ગોઠવણ. બરાબર. હવે ત્રીજો પ્રસ્તાવ, તથ્યોનું તાર્કિક ચિત્ર એ વિચાર છે. અહીં વિચાર ક્યાંથી આવ્યો?
અહીં વિટગેનસ્ટાઈન કહે છે કે આપણા મનમાં જે વિચારો આવે છે ને, એ વાસ્તવિકતાના આવા તથ્યોના માનસિક ચિત્રો જેવા છે.
માનસિક ચિત્રો?
હા. અને રસપ્રદ વાત એ છે કે આપણે એવી બાબતો પણ વિચારી શકીએ જે હકીકતમાં નથી, જેમ કે હું ઉડી શકું છું. આનો અર્થ એ થયો કે વિચારો વાસ્તવિક અથવા તો સંભવિત સ્થિતિઓ દર્શાવે છે. મહત્વનું શું છે કે વિચારની જે તાર્કિક રચના છે એ વાસ્તવિકતાની તાર્કિક રચના જેવી જ હોય છે. બંનેમાં એક પ્રકારનું મેપિંગ હોય છે.
અને જો વિચારે માનસિક ચિત્ર છે તો પછી ભાષા શું થઈ? ચોથો પ્રસ્તાવ કહે છે, વિચાર એ અર્થ સાથેનો પ્રસ્તાવ છે. પ્રસ્તાવ એટલે વાક્ય, બરાબર? આ જ પેલી પિક્ચર થિયોરી આવી પાછી.
હા, બરાબર પકડ્યું. વાક્ય એટલે કે પ્રસ્તાવ એ વિચારની ભૌતિક અભિવ્યક્તિ છે, જે આપણે બોલીએ છીએ કે લખીએ છીએ.
ઓકે.
અને વાક્યનો અર્થ ક્યારે હોય? જ્યારે તે કોઈ શક્ય સ્થિતિનું ચિત્ર રજૂ કરતું હોય, ભલે પછી એ સ્થિતિ હકીકતમાં સાચી હોય કે ખોટી, એનાથી ફરક નથી પડતો.
એટલે ગાય ઉડે છે એ વાક્ય અર્થપૂર્ણ છે, ભલે ખોટું હોય.
હા, વિત્તગેનસ્ટાઈન મુજબ એ અર્થપૂર્ણ છે, સેન્સિકલ છે, પણ ખોટું છે. કારણ કે એ એક શક્ય સ્થિતિનું ચિત્ર રજૂ કરે છે. અને આ ચિત્ર શક્ય કેમ બને છે? કારણ કે વાક્ય અને તે જે સ્થિતિ દર્શાવે છે તે બંનેનું તાર્કિક સ્વરૂપ સરખું હોય છે. જેમ નકશો અને પ્રદેશ વચ્ચે એક તાર્કિક સંબંધ હોય છે ને, એવું.
નકશા જેવું. તો સરળ વાક્યો સરળ સ્થિતિઓનું ચિત્ર દોરે, પણ આપણે તો બહુ જટિલ વાતો કરતા હોઈએ છીએ. પાંચમો પ્રસ્તાવ એના વિશે છે. પ્રસ્તાવ એ પ્રાથમિક પ્રસ્તાવોનું સત્ય કાર્ય છે. આ થોડું ટેકનિકલ લાગે છે.
હા, પણ એનો મતલબ સરળ છે. એ કહે છે કે જટિલ વાક્યો, જેમ કે જેમાં અને અથવા જો તો નહીં જેવા શબ્દો આવે, એ આખરે તો સરળ પ્રાથમિક વાક્યો પર આધાર રાખે છે.
પ્રાથમિક વાક્યો એટલે?
એટલે એવા વાક્યો જે સીધે સીધા એક અણુ તથ્યનું ચિત્ર હોય, જેમ કે આ ફૂલ લાલ છે. અને કોઈ જટિલ વાક્ય સાચું છે કે ખોટું એ એના ઘટક પ્રાથમિક વાક્યો સાચા છે કે ખોટા એના પર આધાર રાખે છે. જેમ કે આ ફૂલ લાલ છે અને તે સુગંધી છે, આ ત્યારે જ સાચું હોય જો બંને ભાગ સાચા હોય.
સમજાયું. એટલે બધું પાછું પેલા મૂળભૂત તથ્યો અને એના ચિત્રો પર જ આવીને ઊભું રહે છે.
બરાબર. ભાષા અને દુનિયાની રચનામાં એક સંપૂર્ણ સમાનતા, એક મિરરિંગ છે.
હવે આવ્યો છઠ્ઠો પ્રસ્તાવ, જે મને તો સાવ ગણિતના સૂત્ર જેવો લાગ્યો હતો. સત્ય કાર્યનું સામાન્ય સ્વરૂપ છે પી બાર ક્યુ બાર એન ઓફ ક્યુ બાર. આનું શું કરવું? શું આ સમજવું જરૂરી છે?
ના ના, એ સૂત્ર ગોખવાની કે એની ગણતરી કરવાની કોઈ જરૂર નથી સામાન્ય વાચક માટે. મહત્વનું એ છે કે આ સૂત્રો શું બતાવે છે.
શું બતાવે છે?
વિટગેનસ્ટાઈન અહીં કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કોઈ પણ વાક્ય જે ખરેખર દુનિયા વિશે કશું કહી શકે છે, એટલે કે કોઈ તથ્યનું ચિત્ર રજૂ કરી શકે છે, તેનું એક ચોક્કસ તાર્કિક માળખું હોય છે. આ સૂત્ર એ માળખાનું એકદમ, આમ કહીએ તો, સામાન્ય યુનિવર્સલ સ્વરૂપ રજૂ કરે છે.
ઓકે, અને આની અસર શું થાય?
અસર એ થાય કે જે વાક્યો આ માળખામાં બંધ બેસતા નથી તે કાં તો જુદી રીતે કામ કરે છે અથવા તો કશું કહેતા જ નથી. અહીં બે પ્રકારના વાક્યો અલગ પડે છે.
કયા બે?
એક તર્કશાસ્ત્રના પોતાના વાક્યો, જેમ કે કાં તો વરસાદ પડશે અથવા નહીં પડે. આવા વાક્યો હંમેશા સાચા હોય, એની ટોટોલોજી કહેવાય, પણ તે દુનિયા વિશે કોઈ નવી માહિતી નથી આપતા. એટલે વિટગેનસ્ટાઈન એને અર્થહીન, સિનલોસ કહે છે, એટલે કે માહિતીની દ્રષ્ટિએ ખાલી.
અચ્છા.
અને બીજા?
બીજા, અને જેના પર સૌથી વધુ ચર્ચા થઈ છે, તે છે નીતિશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર, ધર્મ, જીવનનો અર્થ વગેરે વિશેના વાક્યો. વિટગેનસ્ટાઈનના મતે આ વાક્યો પેલા તાર્કિક માળખામાં બંધ બેસતા જ નથી. કેમ? કારણ કે તે તથ્યોનું ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ જ નથી કરતા.
એટલે એ શું છે?
એટલે તે નિરર્થક છે. ફરીથી યાદ અપાવું, નિરર્થક એટલે બિનમહત્વપૂર્ણ નહીં, પણ એ ભાષાના નિયમોનું, ભાષાની મૂળભૂત રચનાનું ઉલ્લંઘન કરે છે. તે ભાષાનો એવો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે જેના માટે તે બની જ નથી. આના આધારે જ તે મોટાભાગની પરંપરાગત ફિલોસોફીને ભાષાના દુરુપયોગ તરીકે જુએ છે. બાપરે, આ તો ખરેખર આખી ફિલોસોફીની પરંપરા પર જ સવાલ ઉઠાવી દીધો. અને આ બધું આપણને લઈ જાય છે સાતમા અને છેલ્લા પ્રસ્તાવ પર, જેના વિશે આપણે બોલી શકતા નથી તેના વિશે આપણે મૌન રહેવું જોઈએ. આ તો જાણે આટલું બધું બોલ્યા પછી કહે છે કે હવે બસ ચૂપ થઈ જાઓ.
હા, પણ આ મૌન હારનું કે અજ્ઞાનતાનું નથી, એ સમજનું મૌન છે. આખા પુસ્તકમાં ભાષા શું કરી શકે અને શું ન કરી શકે એની સીમાઓ સ્પષ્ટ કર્યા પછી આ અંતિમ અને એક રીતે નૈતિક નિષ્કર્ષ છે.
નૈતિક નિષ્કર્ષ?
હા, કારણ કે જે ખરેખર મહત્વનું છે, નૈતિક મૂલ્યો, સૌંદર્યનો અનુભવ, જીવનનો અર્થ, એ બધું ભાષાની પકડની બહાર છે. એને તમે અનુભવી શકો, એ પ્રમાણે જીવી શકો, તમારા કાર્યો દ્વારા બતાવી શકો, પણ એને કોઈ વૈજ્ઞાનિક તથ્યની જેમ શબ્દોમાં કહી ન શકો.
એટલે કહેવા અને બતાવવા વચ્ચેનો ભેદ.
બરાબર. આ મૌન એ ખાલીપો નથી, પણ એ અકથ્ય જે કહી શકાતું નથી તેના માટેનો ઊંડો આદર અને સ્વીકૃતિ છે.
અદ્ભુત. એટલે તર્ક જ આપણને તર્કની સીમાઓ દેખાડીને મૌનના મહત્વ સુધી લઈ જાય છે. ચાલો હવે આટલી ઊંડી ચર્ચા પછી કેટલાક મુખ્ય વિચારો કે સંદેશાઓ તારવી લઈએ.
ચોક્કસ. પહેલો અને સૌથી કેન્દ્રીય વિચાર તો પેલો અર્થનો ચિત્ર સિદ્ધાંત જ છે. ભાષા ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે વાસ્તવિકતાની તાર્કિક રચનાનું પ્રતિબિંબ પાડે.
હા, અને આનો રોજિંદા જીવનમાં દાખલો લઈએ તો આપણે ગુજરાતમાં ઘણીવાર સ્પષ્ટ સૂચનાઓ પર ભાર મૂકીએ છીએ ને. જેમ કોઈ કારીગરને કંઈક સમજાવવું હોય તો જરા જોઈ લેજો એમ કહેવા કરતા, આ ભાગ ઢીલો છે એને ટાઈટ કરજો એમ કહીએ તો કામ બરાબર થાય. સ્પષ્ટ ભાષા, સ્પષ્ટ ચિત્ર, સ્પષ્ટ પરિણામ.
બિલકુલ. બીજો મુખ્ય વિચાર છે ભાષા અને વિચારની મર્યાદાઓ. શું કહી શકાય અને શું ફક્ત બતાવી શકાય એની વચ્ચેની ભેવરેખા સમજવી બહુ જરૂરી છે.
આ તો ભારતીય સંસ્કૃતિમાં બહુ જોવા મળે. ઘણીવાર પ્રેમ, આદર, શ્રદ્ધા જેવી બાબતો શબ્દોમાં પૂરી વ્યક્ત નથી થતી, એ વર્તનથી દેખાય છે. આપણા રિવાજો, આપણી પરંપરાઓ એ ઘણીવાર શબ્દો કરતાં કાર્યો દ્વારા વધુ સારી રીતે બતાવાય છે.
સાચી વાત. ત્રીજો મુદ્દો જે મને બહુ ગમે છે તે છે દાર્શનિક સમસ્યાઓનું વિસર્જન. વિટગેનસ્ટાઈન કહે છે કે ફિલોસોફીનું કામ સદીઓ જૂના પ્રશ્નોના નવા જવાબ શોધવાનું નથી, પણ એ જોવાનું છે કે એ પ્રશ્નો જ ક્યાંક ભાષાની ગેરસમજમાંથી તો નથી ઊભા થયા ને. જો એમ હોય તો જવાબ શોધવાને બદલે પ્રશ્નને જ ઓગાળી નાખવા લો.
આ તો બહુ પ્રેક્ટિકલ વાત છે. આપણે ઘરમાં કે મિત્રો સાથે દલીલ કરતા હોઈએ ક્યારે ઘણીવાર સાચું શું કે ન્યાય શું એના પર લડી પડીએ, પણ કદાચ બંનેના મનમાં ન્યાયનો અર્થ જ જુદો હોય. જો એ સ્પષ્ટ થાય તો કદાચ ઝઘડો જ ન રહે, સમસ્યા હલ ન થાય, ઓગળી જાય.
બરાબર. ચોથો વિચાર જે અંતિમ પ્રસ્તાવ સાથે જોડાયેલો છે તે છે રહસ્યમય, ધ મિસ્ટિકલનું મહત્વ સ્વીકારવું. જે તથ્યાત્મક ભાષાની પકડની બહાર છે, નૈતિકતા, સૌંદર્ય, જીવનનો હેતુ, એ બધું જ અત્યંત મહત્વનું છે, ભલે તેને શબ્દોમાં બાંધી ન શકાય.
હા, જેમ આપણે કોઈ સુંદર સૂર્યાસ્ત જોઈએ કે કોઈ શાસ્ત્રીય સંગીત સાંભળીએ, એનો જે અનુભવ થાય છે, એનું જે મૂલ્ય છે, એને તમે વૈજ્ઞાનિક રીતે વર્ણવી દો તો પણ એ અનુભવની બરાબરી ન કરી શકે. એ અનુભવ પોતે જ મહત્વનો છે.
અને પાંચમો, જે આખા પુસ્તકના અભિગમ વિશે છે, ફિલોસોફી એક નિસરણી તરીકે. આ પુસ્તક પોતે જ એક સાધન છે. એનો ઉપયોગ કરીને જ્યારે તમે દુનિયાને સ્પષ્ટ રીતે જોતા શીખી જાઓ, પછી આ પુસ્તકની, આ નિસરણીની જરૂર નથી રહેતી, એને ફેંકી દેવાની છે.
જેમ કોઈ પણ કળા શીખ્યા પછી આપણે નિયમો ગોખવાને બદલે સહજ રીતે એનો ઉપયોગ કરીએ છીએ. સમજણ કેળવવી મહત્વની છે, સૂચનો પકડી રાખવા નહીં.
ટ્રેક્ટર્સ એની આવી જ ગહન અને યાદ રહી જાય એવી પંક્તિઓ માટે પણ જાણીતું છે. એના મુખ્ય વિચારોને ફરી એકવાર યાદ કરી લઈએ.
હા, ચોક્કસ. પહેલું તો એ જ, દુનિયા વસ્તુઓનો નહીં પણ તથ્યોનો સરવાળો છે. આ આપણને વાસ્તવિકતાને જોવાની એક નવી જ દ્રષ્ટિ આપે છે. વસ્તુઓ પર નહીં પણ એમની ગોઠવણ અને સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવાની.
બીજું, જે કદાચ સૌથી વધુ ટાંકવામાં આવે છે, મારી ભાષાની મર્યાદાઓ મારા વિશ્વની મર્યાદાઓ છે. આનો અર્થ એ નથી કે ભાષાની બહાર કશું અસ્તિત્વ જ નથી ધરાવતું, પણ એ કે જે આપણે તાર્કિક રીતે વિચારી શકીએ, સમજી શકીએ અને જેની અર્થપૂર્ણ ચર્ચા કરી શકીએ તે બધું આપણી ભાષાની ક્ષમતાથી સીમિત છે.
હા. ત્રીજું, જે બતાવી શકાય છે તે કહી શકાતું નથી. કહેવા અને બતાવવા વચ્ચેનો આ મૂળભૂત તફાવત. તર્કશાસ્ત્રના નિયમો હોય કે નૈતિક મૂલ્યો, એને તથ્યની જેમ કહી શકાતા નથી. તે ભાષાના ઉપયોગમાં કે આપણા વર્તનમાં દેખાઈ આવે છે, બતાવવાય છે.
ચોથું, જે પુસ્તકના પોતાના હેતુ વિશે છે, જે પેલી નિસરણીવાળી વાત હતી, મારા પ્રસ્તાવો નિરર્થક છે, નિસરણી ફેંકી દેવી જોઈએ. આ ભાવ 6.54માંથી. આ બતાવે છે કે પુસ્તક અંતિમ સત્યનો દાવો નથી કરતું, પણ સત્ય સુધી પહોંચવાનું, સ્પષ્ટતા કેળવવાનું એક સાધન છે. ફિલોસોફી એ જવાબ નથી, પણ વિચારવાની એક પ્રવૃત્તિ છે.
અને અંતે જે આ બધાનો સાર છે, જેના વિશે બોલી ન શકાય તેના વિશે મૌન રહેવું જોઈએ. આ ભાષાની શક્તિ અને તેની મર્યાદા બંનેની નમ્ર સ્વીકૃતિ છે, અને જે એ સીમાની પેલે પાર છે એના માટે આદર પણ.
હવે સવાલ એ થાય કે આ બધી ઊંડી વાતોનું રોજિંદા જીવનમાં શું કામ? શું આનો કોઈ પ્રેક્ટિકલ ઉપયોગ છે?
હા, મને લાગે છે કે ઘણો છે. પહેલું અને સૌથી સીધું તો સ્પષ્ટ સંચાર. ઓફિસ હોય કે ઘર, આપણે ઘણીવાર ગોળ ગોળ વાતો કરીએ છીએ. વિટકિન્સ્ટાઈન શીખવે છે કે ચોક્કસ બનો, અસ્પષ્ટતા ટાળો, ક્રિયાઓ અને અપેક્ષાઓ વિશે સ્પષ્ટ વાત કરો. જરા જોઈ લેજોને બદલે આ રિપોર્ટ કાલે બપોર સુધીમાં જોઈશે એમ કહેવું વધુ સારું.
બરાબર. બીજું, પેલું સમસ્યાનું વિસર્જન. કોઈ દલીલ કે મતભેદ થાય ત્યારે તરત સામસામા થવાને બદલે એક સ્ટેપ પાછળ જઈને પૂછવું, તમે જ્યારે આ શબ્દ વાપરો છો ત્યારે તમારો મતલબ શું છે? હું જે સમજુ છું એ જ છે. ઘણીવાર સમસ્યા હકીકતમાં નહીં પણ શબ્દોની ગેરસમજમાં જ હોય છે.
આ બહુ ઉપયોગી છે.
ત્રીજું, વિવેચનાત્મક વિચારસરણી કેળવવી. આજકાલ જાહેરાતો, સમાચાર, સોશિયલ મીડિયા બધે દાવાઓનો મારો છે. વિટકિન્સ્ટાઈન આપણને પૂછતા શીખવે છે, આ જે કહેવાઈ રહ્યું છે એ કયું તથ્ય રજૂ કરે છે? શું એને ચકાસી શકાય, કે પછી આ ખાલી લાગણી ઉશ્કેળવાનો પ્રયાસ છે જેને તથ્યનો દેખાવ અપાયો છે?
હા, જેમ કે પેલી ક્રીમની જાહેરાત, આ તમને યુવાન બનાવશે. આ કયું તથ્ય છે? આ તો આશા વેચે છે.
બરાબર. ચોથું, અકથ્યનું મૂલ્ય સમજવું. આપણે ડેટા અને માહિતીના યુગમાં જીવીએ છીએ, પણ બધું જ માપી શકાતું નથી કે શબ્દોમાં વર્ણવી શકાતું નથી. કોઈની નિષ્ઠા, કોઈ કલાકૃતિનો પ્રભાવ, સંબંધોની ગરમી, આ બધું ખૂબ મહત્વનું છે, ભલે એના માટે આપણી પાસે ચોક્કસ શબ્દો ન હોય. વિટકિન્સ્ટાઈન યાદ અપાવે છે કે જે ગણી શકાતું નથી એ પણ મહત્વનું છે.
સાચી વાત.
અને છેલ્લે, આ બધામાંથી જે ફલિત થાય છે તે છે બૌદ્ધિક નમ્રતા, આપણી સમજણની અને આપણી ભાષાની મર્યાદાઓ સ્વીકારવી, મને ખબર નથી એમ કહેવામાં સંકોચ ન રાખવો, અને એ સમજવું કે કયા પ્રશ્નોના જવાબ કદાચ આપણી પહોંચની બહાર છે. દુનિયા શા માટે છે એના અસ્તિત્વ માત્ર પર આશ્ચર્ય પામવું, જેને વિટકિન્સ્ટાઈન રહસ્યમય કહે છે, એ પણ એક પ્રકારની ઊંડી સમજ જ છે.
ખરેખર આ પુસ્તક ભલે નાનું હોય પણ વિચારવા માટે ઘણું બધું આપી જાય છે. મારા માટે તો સૌથી પ્રભાવશાળી વાત એ રહી કે કેવી રીતે એકદમ કઠોર લાગતું તર્કશાસ્ત્ર છેવટે આપણને ભાષાની સીમા અને મૌનના મહત્વ પાસે લાવીને મૂકી દે છે. જાણે તર્ક પોતે જ પોતાની મર્યાદા સ્વીકારે છે.
અને મને પેલો અભિગમ બહુ સ્પર્શી ગયો કે ફિલોસોફીનું કામ સમસ્યાઓ હલ કરવાનું નથી પણ ભાષાના કારણે ઊભી થયેલી ગૂંચોને ઓગાળવાનું છે. એ ફિલોસોફીને માત્ર કોઈ બૌદ્ધિક રમત નહીં પણ વિચારની સ્પષ્ટતા માટેની એક જાણે થેરાપી જેવી પ્રવૃત્તિ બનાવે છે. એ આપણને વિચારતા શીખવે છે, શું વિચારવું એ કહેવાને બદલે.
આશા રાખીએ કે શ્રોતાઓને પણ વિટકિન્સ્ટાઈનના આ પડકારજનક પણ એટલા જ મહત્વના વિચારોની અમારી સાથેની આ સફરમાં મજા આવી હશે અને કંઈક નવું વિચારવા મળ્યું હશે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.